નમસ્કાર મિત્રો, 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ. ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત માહિતી પ્રમાણે યોગનો અભ્યાસ લગભગ 5000 વર્ષ પૂર્વેથી કરવામાં આવે છે. જોકે સંશોધકોના પ્રમાણે આ કળાનો અભ્યાસ લગભગ 10000 વર્ષ પહેલાંથી પણ કરવામાં આવતો હોઈ શકે. યોગના ઇતિહાસને 4 સમયગાળામાં વહેંચવામાં આવ્યો છે. પહેલો વૈદિક, બીજો પ્રી ક્લાસિકલ, ત્રીજો ક્લાસિકલ અને ચોથો પોસ્ટ ક્લાસિકલ. યોગનો સૌથી સરળ અર્થ છે જોડવું કે પછી જોડાણ. આપણે કદાચ યોગનો ઉપયોગ શારીરિક સ્વાસ્થ્ય માટે કરીએ છીએ અથવા તો શરીરની ઊંડી સભાનતા માટે કરીએ છીએ, પણ આથી વિશેષ યોગ ઘણું બધું છે. યોગ વિશે વધુ જાણવા અને સમજવા માટે અમે વાત કરી હતી ડૉક્ટર આરતીબેન પટેલ અને તેમના પતિ ડૉક્ટર વિનુભાઈ પટેલ સાથે. ડૉક્ટર આરતીબેન પટેલ અમદાવાદ ખાતે આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક છે અને સાથે યોગ વિભાગના ઇન્ચાર્જ પણ છે. શિક્ષણ, સંશોધન, યોગ, ધ્યાન, હાસ્ય, પ્રાણાયામ અને વ્યાયામ ક્ષેત્રોમાં તેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. તેમના પતિ ડૉક્ટર વિનુભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલી પુસ્તક યોગ દર્શન અને સરળ યોગાસનોમાં આરતીબેને સંપાદન કર્યું છે. ડૉક્ટર વિનુભાઈ પટેલ વિશે વાત કરું તો તેમણે આરોગ્ય શિક્ષણ સલાહકાર તરીકે સેવા આપી છે. ભારત સરકાર તરફથી 3, ગુજરાત રાજ્ય સરકાર તરફથી 3 અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી 9 એમ 15 એવોર્ડ્સ મેળવ્યા છે. તેમણે ગુજરાત સરકારના જાહેર આરોગ્ય વિભાગમાં નાયબ નિયામક તરીકે પણ ફરજ બજાવી છે. સાથે તેઓ 25 જીવન ઉપયોગી સ્વાસ્થ્ય વિષયક પુસ્તકોના લેખક પણ છે. આવો સાંભળીએ ડૉક્ટર આરતીબેન પટેલ અને ડૉક્ટર વિનુભાઈ પટેલને. ડૉક્ટર આરતીબેન અને ડૉક્ટર વિનુભાઈ, સ્વાગત છે તમારું SBS ગુજરાતીમાં. આરતીબેન, આપ ઘણા વર્ષોથી યોગ, પ્રાણાયામ, આસન લોકોને શીખવાડો છો, તેમને યોગ વિશે શિક્ષિત કરો છો, જાગૃત કરો છો, તો તમારી નજરથી યોગ શું છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શું મહત્વ ધરાવે છે?
ચિરાગભાઈ નમસ્કાર. સૌપ્રથમ તો હું ઓસ્ટ્રેલિયાના સર્વ લોકજનોને અને ખાસ કરીને ગુજરાતીઓને 21મી જૂનની શુભેચ્છા પાઠવું છું અને આજે ખાસ વિનંતી કરું છું કે આપણે બધા યોગને આપણા જીવનની રીતિ અપનાવીએ, કારણ કે યોગ એ જીવન રીતિ છે અને એ જો આપણે જીવનમાં અપનાવીશું તો આપણી કોઈ તકલીફો રહેશે નહીં. આમ તો યોગ એટલે જોડાણ કે મિલન એવું કહેવામાં આવે છે, પણ યોગ એટલે તો તન મનનું બેલેન્સ છે, સમતોલ કેવી રીતે રાખી શકીએ જ્યાં આપણું શરીર હોય ત્યાં મન. પરંતુ સાચા અર્થમાં મહર્ષિ પતંજલિએ આપણને યોગ વિશેની વાત જે કરી છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે આપણી જે ચિત્ત વૃત્તિઓ છે એનો નિરોધ કરીએ એ યોગ છે. કારણ કે આપણું મન છે એ બહુ ચંચળ છે, એટલે એ કોઈ એક જગ્યાએ સ્થિર રહી શકતું નથી. પણ જયારે આપણે યોગ, પ્રાણાયામ, ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે મનની સ્થિરતા રાખી શકીએ છીએ અને આપણા બાળકો ખાસ કે જે શાળા કોલેજોમાં હોય છે એ ભણવા બેઠા હોય પણ છતાં મન વિચલિત થઈને બહાર ફરતું હોય છે, પણ જો એમને યોગ આપણે શીખવાડી દઈએ, પ્રાણાયામ શીખવાડી દઈએ તો આપણે એમને એકાગ્રતા આવે છે. અને આ બધું અમારા જે સંશોધન આધારિત, આટલા લગભગ હું 15-1 વર્ષથી શાળા કોલેજોમાં યોગ શીખવાડું છું અને PhDમાં સંશોધન પણ કરાવું છું, અને આ બધાના અનુભવના આધારે કહું છું કે જે બાળકોએ યોગ કરે છે એ લોકોમાં એકાગ્રતા, ધ્યાન કેન્દ્રિતતા, મનની સ્થિરતા અને સારા પર્સન્ટેજ કેવી રીતે મેળવી શકાય, સ્કોલર કેવી રીતે બની શકાય, એ બધું આનાથી શક્ય બનતું હોય છે. અને એટલે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 27 સપ્ટેમ્બર 2014 રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં એમને મૂકેલ પ્રસ્તાવ યોગનો વિધિવત સ્વીકાર થયો. અને આનું ભૌગોલિક કારણ પણ છે કે 21મી જૂનના રોજ આપણે જોઈએ તો જે વિષુવવૃત છે એ ઉત્તર ધ્રુવ તરફનો ઉત્તર અંશાંશને આપણે જે કહીએ છીએ 23 અંશ કર્કવૃત તરીકે જાણીએ છીએ અને એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પસાર થાય છે. સૂર્યનારાયણ મહત્તમ ઉર્જા પેદા કરે છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ યોગનું મહત્વ છે. અમદાવાદની અંદર 18મી તારીખથી શિબિર શરૂ થઈ છે અને 1 લાખ લોકો દરરોજ આ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન એ કરે છે 2 કલાક સુધી. અને 21મી જૂને એ બધા રેકોર્ડ આપણે ગુજરાત તોડવાનું છે, વિશ્વ રેકોર્ડ. અને ખાસ કરીને જોઈ શકીશું તો આપણે કે ભાઈ શીર્ષાસનની બાબતની અંદર, પુલર્સની બાબતની અંદર, સૂર્ય નમસ્કારની બાબતની અંદર ગુજરાત એ આખા વિશ્વમાં શ્રેષ્ઠ બને એવા પ્રયત્નો આજે અહીંયા થઈ રહ્યા છે. તો ઓસ્ટ્રેલિયાની અંદર પણ જે બધા લોકો છે તો જો તમે યોગને અઘરું નથી, એકવાર તમે શરૂ કરી દો તો પછી તમે તમારી જીવનની રીતિ બની જાય છે. જેમ આપણે જમવા બેસીએ છીએ ભૂખ લાગે તેવી રીતે એના વગર આપણે ચાલતું નથી. એટલે એટલા માટે આપણે એક મનમાં નક્કી કરવાનું છે કે ભાઈ આ 21મી જૂને હું નક્કી કરીશ કે ભાઈ હું હવે કાયમ 1/2 કલાક યોગ કરીશ.
આરતીબેન, દરેક ઉંમરના વ્યક્તિ અને અલગ અલગ સ્વાસ્થ્ય ધરાવનાર વ્યક્તિથી કેવા યોગ કરી શકાય છે તે જણાવશો?
આમાં ઉંમરને કોઈ લેવા દેવા નથી. આપણે જોઈએ કે પ્રાથમિક શાળામાં પણ દાખલ કર્યું એટલે 10-11 વર્ષનું બાળક હોય ત્યાંથી યોગ શરૂ કરે તો 80 વર્ષ સુધી, અત્યારે મારા હસબન્ડ થી 80 વર્ષના છે, છતાં પણ બધા જ યોગાસનો કરી શકે છે. એટલે ઉંમરને આને કોઈ બાદ નથી, પણ નિયમિત રીતે આપણે જો પ્રેક્ટિસ કરીએ તો આપણે કરી શકતા હોઈએ છીએ. અને એટલા માટે જ આપણે શાળા કોલેજમાં એને દાખલ કર્યું છે કે ભાઈ સવારે ફરજિયાત રીતે એમને કરાવવામાં આવે. પહેલા આપણી સંસ્કૃતિમાં હતું વ્યાયામ દ્વારા આપણે ઇન્ડાયરેક્ટલી તો આ કરતા હતા, પણ હવે યોગમાં અને કસરતમાં ફેર એ છે કે કસરત ખાલી શરીરને આપણને શુદ્ધતા આપે છે અથવા શારીરિક રીતે આપણને મજબૂત બનાવે છે, પણ યોગ છે એ આપણા મનને પણ મજબૂત કરે છે કે એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે જોડાયેલું છે. એટલા માટે આપણે સાયન્ટિફિક રીતે શાળાની અંદર શિક્ષકો દ્વારા અથવા તો યોગના શિક્ષક દ્વારા આ શીખવવામાં આવે તો આપણે દરેક બાળકોને અને મોટા બધાને આપણે કરી શકીએ છીએ. ગુજરાતની અંદર દરેક ગાર્ડનની અંદર પણ હવે યોગાસનો શીખવવામાં આવે છે, એટલે આમાં કોઈ ઉંમરનો બાદ નથી, દરેક વ્યક્તિ કરી શકે છે. અને બહેનો તો ખાસ કરીને, જે આપણે ઘણી વાર કહેતા હોય માસિક સ્ત્રાવમાં હોય તો ના કરી શકાય, પણ એવું છે જ નહીં. પ્રાણાયામ એવી બાબત છે કે માસિક સ્ત્રાવમાં હોય, સગર્ભાવસ્થામાં હોય તો પણ કરી શકાય છે. અને યોગાસનની અંદર મહર્ષિ પતંજલિ યોગના 8 અંગ બતાવ્યા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો એમાં 80% તો પ્રાણાયામ અને ધ્યાનને મહત્વ આપ્યું છે. એના બહેનો જે છે આ સમય દરમિયાન આ બધા પ્રાણાયામ કરે તો એની જબરજસ્ત અસર એમના સગર્ભાવસ્થા દરમિયાન થતી હોય છે અને માસિક સ્ત્રાવમાં પણ કોઈ તકલીફ થતી નથી.
ડોક્ટર વિનુભાઈ, સર્વાંગી સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે યોગની શું ભૂમિકા છે?
ચિરાગભાઈ, સૌથી પહેલા તો સિડની રેડિયો સ્ટેશને જયારે આખું વિશ્વ યોગમય બની રહ્યું છે ત્યારે આવો પ્રશ્ન ગોઠવવાનું વિચાર્યું એ લોકહિતાર્થે છે, અને એટલા માટે આપને અભિનંદન આપું છું આપના રેડિયોને. સર્વાંગી સ્વાસ્થ્યને અંગ્રેજીમાં હોલિસ્ટિક હેલ્થ કહે છે, અને વિશ્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા મુજબ ફક્ત આપણે રોગોની ગેરહાજરી હોય એટલે તમે તંદુરસ્ત છો એવું ના કહેવાય, પરંતુ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક એમ ચારે પ્રકારે સંપૂર્ણ સુખાકારીની પરિસ્થિતિ હોય તેને સ્વાસ્થ્ય કહેવાય. પણ સર્વાંગી સ્વાસ્થ્યમાં તો બીજા બે ઉમેરવા પડે, હકારાત્મક વિચારો, હકારાત્મક વિચાર, વાણી અને વર્તન, આ બધું હકારાત્મક હોવું જોઈએ, એ પણ સર્વાંગી સ્વાસ્થ્યમાં આવે.
તમે પોતાનો કોઈ પ્રયોગ કર્યો હોય તો તે જણાવશો?
ગાંધીજીએ પણ કીધું છે કે તમે બીજાને શીખવાડો એના કરતા જાતે પ્રયોગ કરો. પહેલો પ્રયોગ છે કે મોટીઓ લગભગ બધાને આવતું હોય છે મોટી ઉંમરમાં. 1995 ઓપ્થેલ્મિક ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરને કીધું કે તમે તમારી તપાસ કરવી હોય તો આવો, અને તપાસ કરીને કીધું કે તમને કેટરેક એટલે કે મોતિયો 6 મહિનામાં આવશે. આ હું 1995 વાત કરું છું, અત્યારે 2017 ચાલે છે. આટલા બધા વર્ષોમાં મેં મોતિયાને આવવા દીધું નથી. અને આ પ્રયોગ સન ગેઝિંગ એટલે કે ઉગતા સૂર્ય સામે ટગર ટગર જોવું અને થોડી મિનિટ કરવાનું હોય છે, વૈજ્ઞાનિક રીતે કરવાનું હોય છે, એ જો સારી રીતે કરીએ તો થઈ શકે. એટલું જ નહીં, મારા ચશ્માના નંબર 2.75 એટલે 2.5 હતા, તે ગતિને આજે 1/2 છે. આજે હું ચશ્મા વગર પણ વાંચી શકું છું. આ સૂર્ય દર્શનના જબરજસ્ત ભાગ છે. સૂર્ય દર્શનથી વિટામિન D3 અને D6 મળે છે. સૂર્ય દર્શનથી તમારા નવીન ઉર્જા આવે છે. ચામડીના રોગો થતા નથી, થયા હોય તો મટી જાય છે. સૂર્ય દર્શનથી રોગ પ્રતિકાર શક્તિ પણ વધે છે. એના તો કેટલા બધા મેડિકલી અને આરોગ્યની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો અનેક લાભ છે.
વિનુભાઈ, યોગ અભ્યાસ કરનારા માટે આદર્શ આહાર કેવો હોવો જોઈએ તે જણાવશો?
આદર્શ આહાર જે યોગના અભ્યાસુઓ હોય એમણે લેવો જોઈએ, પહેલા જાણી લેવું જોઈએ આહારશાસ્ત્રના નિયમ મુજબ. અને અઘરો નથી. 30% આપણે લીલા શાકભાજી અને એમાં પાંદડાવાળા શાકભાજી હોય તો વધારે સારું. 50% લોહતત્વ અને પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ અને એમાં રેસાવાળો વધારે લઈએ, જેથી પાચન વધારે સારું થાય. અને ત્રીજી વાત છે કે 20% જે બાકી રહ્યા એ ફળાહાર કરવો જોઈએ, એટલે દરરોજ 2-3 ફળો લેવા જોઈએ.
ડોક્ટર વિનુભાઈ, તમે સ્વાસ્થ્ય અને સુખી રહેવાની કેવી ટિપ્સ આપશો?
દરેક માનવીને સુખી થવું છે, અને આપણે જોઈએ તો ગૂગલ્સ પર પણ 41 કરોડ લોકોએ હેપીનેસ શબ્દ પર સર્ચ કરેલ છે, જે સાબિત કરે છે કે ખુશીઓનો ખજાનો સર્વને જોઈએ છે, બધા એ લેવા માટે તલપાવત છે, પણ કેવી રીતે આ ખુશી મેળવવી એ મોટાભાગનાને ખબર નથી. એટલે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ખુશી મહદ અંશે મનથી અનુભવાય છે. તેથી મેડિટેશન, પ્રાણાયામ એ કરવો જ જોઈએ અને એના માટે સમય ફાળવવો જોઈએ.
ડોક્ટર આરતીબેન અને ડોક્ટર વિનુભાઈ, આપે આપનો કિંમતી સમય SBS ગુજરાતીને આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.